હવે આપણે અત્યારનો જે વિષય છે સકારાત્મક ચિંતનની કળા, એ વિષયને સ્પષ્ટ કરશે, એની ઉપર પ્રકાશ પાડશે આદરણીય બ્રહ્માકુમારી રાજયોગીની ગીતાબેન. ગીતાબેન જે રાજસ્થાન ભીનમાલ સેન્ટર છે એનું સંચાલન કરી રહ્યા છે અને ખાસ આ વિષયને લઈને આપણી વચ્ચે આવ્યા છે અને બચપનથી જ પોતાનું જીવન જ્ઞાન અને યોગના અભ્યાસથી ભરપૂર કરેલું છે અને વર્તમાન સમય છેલ્લા 21 વર્ષથી પોતાની સંપૂર્ણ સમર્પિત ભાવથી સેવાઓ આપો છો અને ભીનમાલ અને એની આસપાસના જે સેન્ટર અને ગામો છે એની સેવા કરી રહ્યા છો અને કઠણ ભૂમિમાં પણ એક બીજ નાખી અનેક આત્માઓની જ્યોતિ જગાવી છે એવા ગીતાબેનનું આપણે ખૂબ જ તાલીથી સ્વાગત કરીશું અને સકારાત્મક ચિંતન એને આપણે સાંભળીશું અને એ પછી એક ખુશીની વાત છે કે આપણે રાત્રે આજે રાસ ગરબાનો પ્રોગ્રામ છે એટલે આપણે ખૂબ જ આનંદ અને ખુશીથી રાત્રે પછી રાસ અને ગરબા પણ કરવાના છે એટલે આપણે અત્યારે એમને સાંભળીશું. ગીતાબેન
કરતે ચલો સબકા ભલા જીવન કે જીને કીએ હે કલા કરતે ચલો સબકા ભલા જીવન કે જીને કીએ હે કલા કરતે ચલો
શાંતિ. શાંતિવનના સુંદર પરિસરમાં આપ સૌ આ આધ્યાત્મિક વાતાવરણ અને આધ્યાત્મિક જ્ઞાન સરિતાનો લાભ લઈ રહ્યા છો. આપ સૌને માટે બહુ જ સુંદર વિષયો પર માર્ગદર્શન અને વ્યવહારિક જીવનમાં એ જ્ઞાનને ઉતારવા માટેના પ્રયાસ અહીંથી કરવામાં આવી રહ્યા છે. આજનો આપનો વિષય છે સકારાત્મક ચિંતનની કળા. જીવન, માનવ જીવન પરમાત્મા પ્રભુના તરફથી મળેલી એક સુંદર સોગાત છે અને માનવ જીવન અન્ય દરેક પ્રાણી કરતા વિશેષ છે. પ્રાણીઓ કરતા જે વિશેષતા માનવમાં છે એ છે એનું મન, ચિંતન શક્તિ, વિચાર કરવાની શક્તિ. બાકી જેટલા કર્મો આપણે કરીએ છીએ, હમણાં જ આપ કર્મોની ખેતી ઉપર સાંભળી રહ્યા હતા, કર્મો તો પશુ અને પ્રાણી પણ કરે છે, આહાર પણ કરે છે, વિહાર પણ કરે છે, નિંદ્રા પણ કરે છે, ભોજનની શોધ પણ કરે છે, સંતાન ઉત્પત્તિ પણ કરે છે અને સંતાનોની પાલના પણ કરે છે. પરંતુ એ પશુ જીવન અને માનવ જીવન એમાં જો સૌથી મોટો તફાવત છે તો માનવની પાસે પ્રભુએ બહુ જ સુંદર મન આપેલું છે. એ મનને કારણે આપણે અન્ય બધા જ પશુ અને પ્રાણીઓ કરતા ઉત્તમ છીએ. જે વસ્તુ અણમોલ હોય છે એને બહુ સંભાળથી રાખવામાં આવે છે. આપના ઘરમાં જે પણ કિંમતી વસ્તુઓ હોય છે, સોનું કે હીરો કે એવું કોઈ વસ્તુ હોય છે, એને તમે બહુ સંભાળીને રાખો છો. એને વારંવાર ચેક કરો છો કે ગુમ તો નથી થયું ને. એવી જ રીતે જીવનમાં મન એ સૌથી અણમોલ એવી વસ્તુ છે કે જે માનવ જીવનને વિશેષ બનાવે છે. તો આજે આપણે એ વિચાર કરવાનો છે કે એ મનને આપણે કેટલું સંભાળીએ છીએ, એ મનની શક્તિઓને આપણે કેટલી જાણીએ છીએ, અને એ શક્તિઓ માટે આપણે કેટલા જાગૃત છીએ, એ ઉપર આજે આપણે ચિંતન કરશું. જોવામાં આવે છે કે આજનો માનવ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે, પોતાના ઘરમાં અનેક સાધનો વસાવવા માટે, પોતાની સંપત્તિને વધારવા માટે, પોતાની સુંદરતાને વધારવા માટે, સમાજમાં માન અને સન્માનને વધારવા માટે તો પ્રયાસ કરતો હોય છે. પરંતુ બધા જ પ્રયાસો કરવા બાદમાં ધન સંપત્તિ સુસ્વાસ્થ્યને પણ પ્રાપ્ત કર્યા પછી જીવનમાં એ નજર કરે છે તો પણ કંઈક ને કંઈક ખૂટતું હોય એવું લાગે છે. આપણને એમ લાગે છે કે મારા જીવનમાં આ સાધન આવી જાય, થોડીક હજી વધુ સંપત્તિ બની જાય, થોડાક હજી વધુ લોકો મને ઓળખતા થઈ જાય, સારું એવું એક પદ અને પ્રતિષ્ઠા મને મળી જાય, પછી કદાચ મારું જીવન સફળ મને લાગશે. પણ એવા લોકોની પણ કહાણી આજે પ્રચલિત છે કે જે લોકોના જીવનમાં નામ પણ એમણે કમાઈ લીધું, અનેક સંપત્તિ અને સાધનો પણ એમણે એકઠા કરી લીધા, છતાં પણ એમના જીવનમાં એવી ક્ષણો આવી કે તણાવને કારણે, ટેન્શન્સને કારણે, નિરાશા કે હતાશાને કારણે એમણે પોતાના જીવનને સમાપ્ત કરી દીધું. એવું શા માટે થાય છે? જો આપણે બધા સાધન અને સંપત્તિને પ્રાપ્ત કર્યા પછી પણ જીવનને સંપૂર્ણ કે સંતોષમય નથી બનાવી શકતા, તો એનું કારણ છે કે જરૂર કોઈ ના કોઈ પરિબળ એવું છે જેને આપણે મિસ કરીએ છીએ, જેના ઉપર આપણે ધ્યાન નથી આપી શકતા. અને એ વસ્તુ છે કે આપણું જે મન છે એ મન સદા હંમેશા સુખ અનુભવ કરે, મન સદા શાંતિ અનુભવ કરે, એની કળા આપણે જાણવાની બાકી છે. આપણે ધનને જેમ સંભાળીએ છીએ એમ મનની શક્તિઓ જે અનેક દુર્વિચારોમાં, અનેક ચિંતાઓમાં કે અનેક વ્યર્થ વાતોમાં વહી જાય છે, એને જ્યાં સુધી આપણે બચાવશું નહીં ત્યાં સુધી મનની અખૂટ શક્તિઓથી આપણે લાભ નહીં લઈ શકીએ. મન અસીમ ઉર્જાનો ભંડાર છે. કહેવામાં આવેલું છે કે કોઈ પણ યુદ્ધ કે શાંતિ એની શરૂઆત મનથી થાય છે. જે માણસ મનથી હારી જાય છે એ માણસ મેદાનમાં પણ હારી જાય છે. જે મનને જીતે છે એ જગતને જીતી શકે છે. આજે ઘણા લોકો જીવનમાં ઘણી બધી ઉપલબ્ધિઓને પ્રાપ્ત કર્યા પછી પણ શા માટે હતાશ હોય છે? કારણ કે આપણે બાહ્ય સાધનોની પાછળ સમય અને શક્તિ ઘણા બધા આપી દઈએ છીએ. જીવનનો લાંબો ગાળો સંબંધોને બનાવવામાં, સંપત્તિને જોડવામાં, લોકોની વચમાં એક સારું સ્થાન બનાવવામાં ખર્ચ કરી દઈએ છીએ, પણ એ બધું કરતી વખતે આપણી અંદરની શક્તિને આપણે ભૂલી જઈએ છીએ. મન એ વિચાર શક્તિ છે. મન કોઈ અંગ નથી શરીરનું, કોઈ સ્થૂળ શરીરનો ભાગ નથી. મન મન આત્માની એક સૂક્ષ્મ શક્તિ છે. આપ સૌએ આજ સવારે રાજયોગ શિબિરનું પહેલું સત્ર સાંભળ્યું હશે. આપણે સૌ આ શરીરની અંદર વિદ્યમાન એક ચેતનની શક્તિ આત્મા છીએ. એ આત્મા મન, બુદ્ધિ અને સંસ્કારો દ્વારા આ શરીરને ચલાવે છે, આ જીવનને આગળ વધારે છે. જે કર્મોની ખેતીનું આપે જ્ઞાન લીધું, કર્મની પણ શરૂઆત ક્યાંથી થાય છે? આપણને ક્યારેક ક્રોધ આવે છે ત્યારે આપણે હાથથી કે આંખથી એને વ્યક્ત કરીએ છીએ, પણ જાણો છો કે આંખથી જે ગુસ્સો વ્યક્ત થાય છે એ ઉત્પન્ન ક્યાં થાય છે? પહેલા ઉત્પન્ન થાય છે, પછી વ્યક્ત થાય છે. તો જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં જ જો એને બદલવામાં આવે, ત્યાં જ જો એને રોકવામાં આવે, ત્યાં જ જો એને સુધારવામાં આવે, તો આજે જે આપણે પ્રશ્ન હોય છે કે લોકોની આદતો કેમ નથી સુધરતી, ઘણી વખત આપ આપના બાળકો વિશે પણ કહેતા હશો કે અમે બાળકોને ઘણી સારી વસ્તુ શીખવાડીએ છીએ, સારા સારા સાધનો આપીએ છીએ, પણ એમની આદતો નથી સુધરતી. એમનામાં આળસ છે તો એ જતી નથી, એમનામાં ક્રોધ છે તો એ જતો નથી, એ લોકો કામ નથી કરતા. પરંતુ એ કર્મ તો બીજી સ્ટેજ છે, પરંતુ જો પહેલી સ્ટેજ છે એ મન છે, તો મનને સમજવું અને મનની શક્તિઓને સકારાત્મક દિશામાં વાળવી એ જ સૌથી મોટી કળા છે. જેણે જીવનને સફળ કરવાની મનમાં ઈચ્છા રાખી છે એણે પોતાના મન ઉપર ધ્યાન આપવું જરૂરી છે. મન એક પાણીના ધસમસતા પ્રવાહ જેવું છે. જેમ નદીનો પ્રવાહ છે એમાં વેગ હોય છે, ગતિ હોય છે, એમાં જે શક્તિ હોય છે જો એનો સદુપયોગ કરી શકીએ તો એ જ પાણીથી વીજળી ઉત્પન્ન થઈ શકે છે, એ જ પાણીને ચેનલાઇઝ કરીને નહેરોના માધ્યમથી ગામ ગામ સુધી હરિયાળી પહોંચાડી શકાય છે. પરંતુ જો એ પાણીને કંટ્રોલ નથી કરી શકતા, ત્યારે બહુ જૂની વાત છે નહીં, આ જ વર્ષે સુરતમાં આપણે સૌએ જોયું છે કે એ જ પાણીએ કેટલી મોટી દુર્ઘટના કરેલી. તો મન પણ એવું ધસમસતા પાણીના પ્રવાહ જેવું છે. પ્રતિ રોજના દરેક દિવસના જે 24 કલાક આપણને મળે છે એમાં લગભગ 40,000 થી 45,000 વિચારો આપણા મનમાં ઉત્પન્ન થાય છે. એમાં પણ જ્યારે આપ ચિંતા, આવેશ અથવા કોઈ પણ પ્રકારના ટેન્શનમાં આવો છો ત્યારે મનની ગતિ ફાસ્ટ થઈ જાય છે. તમે જોયું હશે કોઈ માણસ ક્રોધ કરે છે, ગુસ્સો કરે છે, તો એ ધીમે ધીમે નથી કરતો. ક્યારે પણ કોઈ એવું કહે છે કે ભાઈ મને ગુસ્સો આવે છે પણ ધીમે ધીમે આવે છે, એનો બહુ ફોર્સ હોય છે. ચિંતા આવે છે ત્યારે સ્લોલી નથી આવતી, એક પછી એક, એક પછી એક, એક પછી એક, આખી એક સિરિયલના વિચારો ચાલુ થઈ જાય છે. પરંતુ નોર્મલ વેમાં પણ આપણે જોઈએ તો પણ રોજના 40,000 થી 45,000 વિચારો આપણા મનમાં ઉત્પન્ન થાય છે, અને એ વિચારો એને જો યોગ્ય દિશા ન મળે તો એ આપણા માટે અને બીજા માટે કોઈ ના કોઈ તકલીફ પણ ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે એને દિશા આપવી જરૂરી છે. આપને કોઈ જરૂરી કામથી ઘરથી બારે જવું છે, બારે વરસાદ ચાલુ છે, તો આપને વિચાર આવે છે કે આ વરસાદ ન હોવો જોઈએ કારણ કે મારે એક કામ છે. પરંતુ આપનો વિચાર કરવાથી વરસાદ બંધ નથી થવાનો. તો વરસાદને આપણે રોકી નથી શકતા, પણ આપણા ઘરમાં આપણે છત્રી રાખીએ છીએ અને છત્રીથી આપણે પોતાને સેફ કરીએ છીએ અને આપણું કામ આપણે કરી લઈએ છીએ. બહુ તેજ તોફાન હવા હોય તો આપણે એને રોકી નથી શકતા, પણ આપણા ઘરના બારી દરવાજા છે એને આપણે બંધ કરી શકીએ છીએ. તો આજે આપણે ઘણી વખત એમ કહેતા હોઈએ છીએ કે હું તો બહુ શાંત રહેવા માંગુ છું, હું તો બહુ જ સરળ રહેવા માંગુ છું, સંતોષથી જીવવા માંગુ છું, પણ પરિસ્થિતિઓ એવી છે, લોકો એવો વ્યવહાર કરે છે, એવા મારી સાથે લોકોનું વર્તન છે કે જેના કારણે મારું મન અશાંત થઈ જાય છે. હવે બીજા લોકોને આપણે એમ નથી કહી શકતા કે તમે મારી સાથે સારો જ વ્યવહાર કરો, કે બીજા લોકોને આપણે એમ નથી કહી શકતા કે તમે અશાંતિ ઉત્પન્ન ન કરો. ત્યારે શું જરૂરી છે? કે ત્યારે જરૂરી એ છે કે એ કોઈ પણ પ્રકારના બાહ્ય આપણી ઉપર પ્રભાવ આવે ત્યારે આપણે પોતાના મનને સાચવી શકીએ, સંભાળી શકીએ, શાંત રાખી શકીએ, એ કળા શીખવી જરૂરી છે. રસ્તા ઉપર પથ્થર તો હશે, આપણે આપણા ચપ્પલને મજબૂત રાખવા જરૂરી છે. કદાચ આપણા પગમાં કંઈક લાગી ગયું તો આપણે કોને દોષ દેવાના? રસ્તાને કે પથ્થરને કે કાંટાને કે પથ્થરને ત્યાં ફેંકવાવાળાને? કોને દોષ દેવા જશું? આપણને તો એ દુઃખ અને તકલીફ મળી જ ગઈ હવે, પણ જરૂરત એ હતી કે તમને ખ્યાલ છે કે જ્યારે જીવનના રસ્તા ઉપર આપણે ચાલીએ છીએ તો એ રસ્તા સુવાળા તો નહીં હોય, દરેક જગ્યાએ નરમ ગાદી તો બિછાવેલી નહીં હોય, ક્યાંક ફૂલ હશે તો ક્યાંક કાંટા પણ હશે, ક્યાંક લોકો મારી પ્રશંસા કરશે તો ક્યાંક હું સારું કર્મ કરીશ છતાં પણ મને બદલામાં સારું ફળ નહીં મળે, ત્યારે મારું મન નિરાશ કે હતાશ ન થઈ જાય એના માટે મનને ટ્રેનિંગ આપવી જરૂરી છે. મન જેની પાસે અનેક પ્રકારના વિચારો ઉત્પન્ન કરવાની શક્તિ છે, કદાચ આજ સવારના સત્રમાં આપે સાંભળેલું જ હશે કે મન શુભ વિચારો પણ ઉત્પન્ન કરી શકે છે, વ્યર્થ વિચારો જેનાથી કોઈ સાર કે ફળ નથી નીકળતું એવા વિચારો પણ ઉત્પન્ન કરી શકે છે. મન વીતેલી વાતોને પણ યાદ કરીને પોતાનો સમય ગુમાવી શકે છે. મન ભવિષ્યની એવી કલ્પનાઓ કરીને પણ આજના વર્તમાનને ગુમાવી શકે છે, કારણ કે મન માટે કોઈ પણ બોર્ડર એને રોકવા વાળી નથી. કદાચ શરીર સહિત તમારે કોઈ દેશની બોર્ડરને ક્રોસ કરવી હોય તો પાસપોર્ટ અને વિઝા જરૂરી છે, પણ મનને કોઈ બોર્ડર ક્રોસ કરવા માટે કંઈ જ જોતું, કંઈ જ આવશ્યક નથી. એટલા માટે મનની પાસે શક્તિ તો દરેક પ્રકારના વિચાર કરવાની છે, પણ જે મનના માલિક આપણે પોતે છીએ એને પોતાના મનને કયા વિચારો તરફ લઈ જવું અને કયા વિચારો તરફ ન જવા દેવું એ ટ્રેનિંગની જરૂરત છે. શુભ અને સકારાત્મક વિચારો જીવનની એવી નિધિ છે, એવી સંપત્તિ છે જે પથ્થરને પણ દેવ બનાવી દે છે. તમે જાણો છો કે એક પથ્થર હોય છે, જ્યારે એની ઉપર મહેનત કરવામાં આવે છે, એક કળાકાર, એક ચિત્રકાર, એક મૂર્તિકાર એ જ પથ્થરની ઉપર ઘણા સમય સુધી મહેનત કરે છે, ત્યારે એ પથ્થરમાંથી મૂર્તિ તૈયાર થઈ જાય છે. જે પથ્થર રસ્તામાં પડેલો હતો, લોકોને ઠોકર વાગતી હતી, એ જ પથ્થર મંદિરમાં એની પ્રતિષ્ઠા થાય છે અને લોકોના મસ્તક એ પથ્થરની આગળ ઝૂકી જાય છે. પણ એના માટે એક પ્રોસેસમાંથી એને પસાર થવું પડે છે, એક વિધિમાંથી એને પસાર થવું પડે છે, અને એ વિધિ એ પેઇનફુલ પણ હોઈ શકે, એ વિધિ કષ્ટવાળી પણ હોઈ શકે. એક પથ્થરની ઉપર જ્યારે મૂર્તિ બને છે ત્યારે ઘણી મહેનત કરવી પડે છે. એ પથ્થરની જગ્યાએ આપણે પોતાને બેસાડીને વિચાર કરીએ તો એ પથ્થરને કેટલું સહન કરવું પડે છે, પરંતુ ત્યારબાદ એ પથ્થરની કિંમત એક દેવ રૂપમાં, એક ભગવાન રૂપમાં થઈ જાય છે. એવી જ રીતે મનને જો ટ્રેનિંગ મળે છે તો મન આપણને માનવમાંથી દેવ બનાવી દે છે. એ જ મન જ્યારે નકારાત્મક વિચારો તરફ જાય છે, હિંસા, બદલો લેવાની ભાવના, ઈર્ષા, વેર, વિરોધ, ક્રોધ, એ બધા પણ મનના પરિબળો જ્યારે આવે છે ત્યારે એ જ મનને આપણે જોઈએ છીએ કે માનવને માનવમાંથી દાનવ બનાવી દે છે. આપ સૌએ કદાચ એ વાત સાંભળી હશે. એકવાર એક ચિત્રકાર હતો, એને એવું મન થયું કે કોઈ એક એવું ચિત્ર, એક એવા વ્યક્તિત્વને મારે પેપર પર બનાવવું છે કે જેને જોતાની સાથે જ કોઈ પણ વ્યક્તિનું મન પ્રસન્ન થઈ જાય, એવું એક સુંદર ચિત્ર મારે બનાવવું છે. તો એણે એક સુંદર બાળકની પસંદગી કરી જે એકદમ નિર્દોષ ભાવમાં હતો, અને એને એટલો સુંદર લાગ્યો એ બાળકને સામે બેસાડી અને એણે એના જેવું હુબહુ ચિત્ર બનાવ્યું. અને એ ચિત્ર જ્યારે એણે પબ્લિશ કર્યું ત્યારે વાસ્તવમાં લોકોને એટલું બધું પસંદ આવેલું કે કેટલું નિર્દોષ એની અંદર સ્મિત હતું, કેટલું નિર્દોષ ભાવ હતો, કેટલી સુંદરતા હતી. અમુક વર્ષ વીતી જાય છે પછી એ જ ચિત્રકારને એક વખત વિચાર આવે છે કે હું એવું એક ચિત્ર બનાવું કે જેના જોતાની સાથે કોઈ પણને નફરત ઉત્પન્ન થઈ જાય, કોઈ પણના મનમાં ઘૃણા ઉત્પન્ન થઈ જાય. તો એને એવું થયું કે આવું ચિત્ર હું કોને જોઈને બનાવું. તો એ ફરતા ફરતા એક જેલમાં પહોંચે છે. જેલના અનેક કેદીઓને મળ્યા પછી એક કેદી ઉપર એ નજર નાખે છે કે આ કેદીનો ચહેરો ખૂબ જ ક્રૂર છે, એને જોતાની સાથે કોઈ પણને નફરત આવી જશે. એટલે એને કહે છે કે ભાઈ તું બેસ અને હું તારું ચિત્ર બનાવું છું. જ્યારે એ ચિત્ર બનાવવા લાગ્યો ત્યારે એ કેદી રડવા લાગે છે, ખૂબ રડવા લાગે છે. ત્યારે ચિત્રકાર એને પૂછે છે કે ભાઈ તું કેમ રડે છે, હું તને કોઈ કષ્ટ આપવા માટે નથી આવેલો. પરંતુ એ જવાબ આપે છે કે મને યાદ આવે છે કે આજથી 20-25 વર્ષ પહેલા કદાચ તમે મને જ જોઈને એક સુંદર ચિત્ર બનાવેલું, એ બાળક પણ હું જ હતો, અને આજે આટલા વર્ષોના ગાળામાં એ જ વ્યક્તિ હું છું કે જેને જોઈને આપ એક ખરાબ વ્યક્તિત્વનું ચિત્ર બનાવવા માટે મારી પાસે આવેલા છો. આ વ્યક્તિના વ્યક્તિત્વને બદલનાર કોણ? એના મનના વિચારો જેમ જેમ બદલાતા જાય છે એમ એનું વ્યક્તિત્વ, એનો ચહેરો, એના પર્સનાલિટીમાં બિલકુલ અંતર આવી જાય છે. એટલે જે મન છે એની જ અભિવ્યક્તિ શરીર દ્વારા થતી હોય છે. માના ગર્ભમાં જ્યારે બાળકનું શરીર તૈયાર થાય છે ત્યારે એ બાળકની અંદર જે પૂર્વના વિચારો, પૂર્વના સંસ્કારો હોય છે, અને માના રક્તથી, ખૂનથી એ બાળકનું જ્યારે પોષણ થતું હોય છે ત્યારે એ માના જે વિચારો હોય છે ગર્ભ અવસ્થા દરમિયાન, એ પણ એ બાળકને મળતા હોય છે. અને એ જેવા વિચારો હોય છે બાળકનો ચહેરો અને શરીર એ પ્રમાણે તૈયાર થતું હોય છે. એટલે એ લોકો ભાગ્યશાળી છે કે જેને સારા વિચારો પોતાના મનમાં પણ મળેલા છે અને પોતાના માતા પિતા દ્વારા પણ વારસાના રૂપમાં મળેલા છે. તો એ સુંદર શરીરના પણ અધિકારી બને છે. જેમ જેમ માણસ વિચાર બદલે છે એમ એમ એનું વ્યક્તિત્વ બદલી જતું હોય છે. એટલા માટે જ જો વિચારોની સંપત્તિ ઉપર ધ્યાન નહીં દઈએ તો કદાચ આપણું પણ વ્યક્તિત્વ દિવસે દિવસે ખરાબ થતું જશે. આજે બાળક, ગમે તેનો બાળક હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, પણ બાળકને જોતા જ આપણા મનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. કારણ કે એના મનમાં નિર્દોષ ભાવ છે. પણ જેમ જેમ એ જ બાળક મોટું થાય છે એમ એમ એના ચહેરા ઉપર અનેક પ્રકારના બીજા ભાવો આવતા જાય છે. તો જો આપણે આપણા શરીરને પણ સુંદર બનાવવા માંગતા હોઈએ તો પહેલા મનને સુંદર બનાવવું પડશે. જે મનથી સુંદર છે એને ચહેરાને સુંદર કરવાની જરૂર નથી, એની મેળે જ એનો ચહેરો પણ સુંદર થઈ જશે. જો મન મુસ્કાન રાખે છે તો ચહેરો પણ મુસ્કાન આપે છે. બાકી તો ક્યારેક ક્યારેક એવું હોય છે કે ફોટોગ્રાફર સામે આવે છે ને આપણને કહે છે સ્માઇલ પ્લીઝ, ત્યારે આપણે હસવાની કોશિશ કરીએ છીએ, પરંતુ છતાં પણ સારો ફોટોગ્રાફ નથી આવતો. પરંતુ ક્યારેક તમે બહુ પ્રસન્ન હો અને અચાનક તમારો કોઈ સ્નેપ લે છે તો એ ફોટો બહુ સરસ આવે છે, કારણ કે એ વખતે આપ તમારું મન પ્રસન્ન હોય છે. એવી જ રીતે આજે ડોક્ટર્સ કહે છે કે જેટલી પણ આજના સમયમાં પ્રચલિત બીમારીઓ છે એમાંની 90% બીમારીઓનું કારણ આપણું મન છે. સાયકોસોમેટિક બીમારીઓ છે આજના સમયમાં, જે બ્લડ પ્રેશર, હાઈપર ટેન્શન અથવા ડિપ્રેશન, હાર્ટ પ્રોબ્લેમ, આ જેટલી પણ આપણે સમસ્યાઓ સાંભળીએ છીએ, દર ચોથા પાંચમા વ્યક્તિમાં આપણને આજે આ સમસ્યાઓ દેખાવા લાગી છે. અને એ બધાના મૂળમાં આપણા મનની નકારાત્મકતાથી જ આ બીમારીઓની શરૂઆત થાય છે. જ્યારે પણ તમે ક્યારેક ઇલાજ માટે ડોક્ટર પાસે જાઓ છો તો ડોક્ટર દવાની સાથે સાથે તમને એડવાઇસ આપે છે, સલાહ આપે છે કે જો તમે જલ્દી સાજા થવા માંગો છો તો તમે ખુશ રહો, ચિંતા ન કરો, તમે મનને પ્રસન્ન રાખો તો તમારી બીમારી જલ્દી મટી જશે. એટલા માટે મનના શુભ વિચારો એ આપણા શરીર માટે એક ઔષધિ છે. જે કામ દવાથી થઈ શકે છે એ કામ શુભ વિચારોથી, મનના શક્તિશાળી વિચારોથી પણ થઈ શકે છે. એટલા માટે રાજયોગ દ્વારા પણ ઘણા બધા એવા પ્રયોગો અમે અમારી આંખો સામે જોયેલા છે. અનેક લોકોના જીવનમાં જ્યારે રાજયોગ અને આધ્યાત્મિક માર્ગ અપનાવવામાં આવેલો ત્યાર પછી એના દરેક બીમારીના રિપોર્ટ્સમાં એની મેળે પરિવર્તન થતું ગયું. અને ઘણા ડોક્ટર્સ પણ એ આશ્ચર્ય કરે છે કે જે વ્યક્તિને ડોક્ટર્સે એવું સર્ટિફિકેટ આપેલું કે તમે આ સંસારમાં, આ દુનિયામાં 6 મહિનાના મહેમાન છો, એને આજે 16 વર્ષ થઈ ગયા છે અને આરામથી જીવે છે, કારણ કે એમણે પોતાના મનને પરિવર્તન કરેલું છે. તો મનની સકારાત્મકતા શું છે? સકારાત્મકતાનો મતલબ છે આપણી સામે આવેલી દરેક વાત, દરેક ઘટનાને એવા સ્વરૂપથી જુઓ કે જેનાથી આપના મનને આપ એની શક્તિઓને વધારી શકો, ઘટાડો નહીં. જેવી રીતે કોઈ વ્યક્તિ તરફથી તમને કોઈ વાત સાંભળવા મળી કે કોઈ વ્યક્તિ તમારા વિશે કંઈક નિંદા કરતું હતું, એ વાત સાંભળ્યા બાદમાં તમારું મન એના વિશે પણ એવા જ નકારાત્મક વિચાર ચાલુ કરે છે. અચ્છા, એ મારા માટે આવી વાત કરે છે, મને પણ ખબર છે એ પોતે જ એવી છે, એ પોતે પણ આવા છે. તો આપણે એક વિચાર સાંભળ્યાના સામે 10 વિચાર નેગેટિવ આપણે ઉત્પન્ન કરીએ છીએ. સાંભળવામાં તો એક જ વાત આવી, પણ એના બદલામાં આપણે આપણા મનની ફેક્ટરીમાં જે પ્રોડક્શન ચાલુ કરી દીધું એ કેટલા વિચારોનું કરી દીધું. અને એ જે 10 નેગેટિવ વિચાર આપણા મનમાં ઉત્પન્ન થયા એનાથી પેલી વાત કેનારને તો કંઈ નુકસાન ન થયું, થયું, પરંતુ આપણને એ 10 વિચારોથી જે અંદર આપણું આખું મેકેનિઝમ છે એમાં નુકસાન ચાલુ થઈ જાય છે. આપણા શરીરની જે વિવિધ ગ્રંથિઓ છે, હાઇપોથેલામસ, પિટ્યુટરી, એ જે ગ્રંથિઓ છે, જ્યારે આપણે નેગેટિવ વિચારો કરીએ છીએ તો એ બ્રેનના દ્વારા એ ગ્રંથિઓની અંદર એ નેગેટિવ વાઇબ્રેશન્સ પહોંચે છે અને એમાંથી ઉત્પન્ન થતા જે રસ છે એ પણ દૂષિત થાય છે, અને એ ગ્રંથિના રસને કારણે અલગ અલગ અંગોમાં જ્યારે એ પહોંચે છે ત્યારે અલગ અલગ અંગોને ધીરે ધીરે ડેમેજ કરવા લાગે છે. એટલા માટે પણ કોઈ વાત અગર તમને સાંભળવામાં આવી તો તમે વિચાર કરો કે વાસ્તવમાં જો તમે સાચા છો, સારા છો, છતાં પણ તમારા વિશે કોઈએ ખરાબ વાત, કોઈ એવી વાત કરેલી છે, તો પછી તમારે કંઈ ડરવાની જરૂર નથી કે હલચલમાં આવવાની જરૂર નથી, કારણ કે તમે સારા છો, સત્ય છો, તો પછી બીજી કોઈ વાત ટકવાની છે નહીં. અને જો ખરેખર તમારામાં કંઈક ખોટ છે અને કોઈએ તમને કોઈ કોમેન્ટ આપી છે તો એને તમારે થેન્ક્સ મોકલવું જોઈએ, ધન્યવાદ કેવડાવવો જોઈએ કે તમે બહુ સારું કામ કર્યું, કે જે મારે અંદર ખોટ હતી એના ઉપર તમે મારું ધ્યાન દોરાવ્યું. પરંતુ વિચલિત થવાની તો જરૂર જ નથી. શા માટે આપણે આપણા મનને વિચલિત કરીએ છીએ? ઘણી વખત માણસ ઘટનાઓથી એટલો બધો વિચલિત થઈ જાય છે, હતાશ થઈ જાય છે, કે પોતાના જીવનને સમાપ્ત કરવાનું વિચાર કરવા લાગે છે. તમને ખબર હશે, કોઈની એકાદ વાત સાંભળીને ઘણી વખત માણસ આત્મહત્યા કરી લે છે. અમારી પાસે અહીંયા થોડા વર્ષો પહેલા એક કપલ આવેલું, એમના ઘણા વર્ષો પછી સંતાન થયેલી લગ્ન જીવનમાં, અને એક જ દીકરો હતો એમનો, તો બહુ જ લાડ પ્યારથી એને મોટો કરેલો. અને આપણે જાણીએ છીએ કે જ્યારે બહુ લાડ પ્યારથી કોઈ વ્યક્તિ મોટું થાય છે ત્યારે એને કોઈ પણ ખરાબ વાત કે કોઈ ગાળ કે બીજું કંઈ પણ સાંભળવાની આદત નથી રહેતી, પોતાની નિંદા સાંભળવાની આદત નથી રહેતી, કારણ કે એને નાનપણથી કેવળ પ્યાર, લાડ એ જ પ્રાપ્ત કર્યું હોય છે. તો એ જેમનો દીકરો હતો એમને બહુ લાડ પ્યારથી મોટો કરતા ગયા, અને જેમ જેમ એ મોટો થતો ગયો તો એની અંદર અમુક નકારાત્મક આદતો આવી ગઈ, વિચારો આવી ગયા, ખરાબ સંગ એને મળી ગયો. તો ધીરે ધીરે ઘરમાં લેટ આવવાનું, ડ્રિંક કરવા લાગ્યો, સ્મોકિંગ કરવા લાગ્યો, તો ધીરે ધીરે એના મા બાપ બહુ પરેશાન રહેવા લાગ્યા. તો એક દિવસ એનો બર્થડે હતો, એ દીકરાનો જન્મ દિવસ હતો, અને મા બાપનું એક જ સંતાન અને ઘણો બધો પ્રેમ, એટલે બે માત પિતાએ બહુ સરસ રીતેનો બર્થડે મનાવવા માટે પ્લાનિંગ કરેલું. પણ એ દીકરો તે જ દિવસે રાત્રે બહુ જ મોડો આવ્યો. રોજ 10-11 વાગે આવતો હશે, પણ એ દિવસે રાત્રે 2 વાગ્યે ઘરે આવ્યો, અને ત્યારે પણ એ બહુ સારી હાલતમાં નહોતો. બે મા બાપ ત્યાં સુધી એનો ઇંતજાર કરતા હતા, રાહ જોતા હતા. અને 2 વાગ્યે જ્યારે એ દીકરો ઘરમાં આવ્યો ત્યારે આટલા વખતથી જેની રાહ જોતા હતા અને એના માટે જે પ્રેમ હતો એના કારણે માએ એક શબ્દ બોલ્યો કે આવા દીકરા કરતા તો મારે દીકરો ના હોત. તો ઘણી વખત માતાઓ પોતાના બાળકોને બહુ જ પ્રેમ કરે છે, પરંતુ જ્યારે દુઃખ પહોંચે છે દિલને ત્યારે આવા શબ્દો નીકળી જાય છે. અને એ શબ્દોથી, કારણ કે એણે જીવનભર માત પિતાનો પ્રેમ જ પ્રાપ્ત કરેલો, ક્યારે પણ કોઈ વાત સાંભળેલી નથી, અને એ દિવસે એ દીકરો એના રૂમમાં જાય છે, રૂમ અંદરથી બંધ કરી લે છે અને અંદર જઈને સુસાઇડ કરી લે છે, જીવન લીલા સમાપ્ત કરી અને એ જ દિવસે આત્મહત્યા કરી લે છે. એ બે મા બાપ એના પછી એટલા બધા દુઃખી થયા, ઘણો વખત સુધી એ લોકો પણ ડિપ્રેશનમાં રહ્યા, અને પછી અહીંયા આવીને એમણે પણ આ રાજયોગ શિબિરનો લાભ લીધો. એના પછી એમના જીવનમાં થોડીક શાંતિ આવી, પણ એમણે અનુભવ સંભળાવેલો કે માણસ એક શબ્દથી કેટલો બધો પ્રતિભાવ આપે છે. તો કોઈ પણ એક વાતને જો આપણે આપણા દિલમાં આટલી ગહેરાઈથી, ઊંડાણથી ઉતારી લેશું અને આટલી બધી નેગેટિવ વાત ભાવનાને જો આપણા મનમાં સ્થાપિત કરશું તો આ દુનિયામાં જીવવા જેવું નહીં રહે. એટલા માટે એ આદત હોવી જોઈએ કે આપણા તરફથી આપણે જે વ્યવહાર કરીએ એ સારામાં સારો કરવાનો પ્રયાસ કરીએ, અને બીજાના તરફથી જે વ્યવહાર આપણી સાથે થાય છે એ ખરાબમાં ખરાબ વ્યવહાર થાય તો પણ ચલાવી લેવાની આદત રાખીએ, આ સકારાત્મકતા છે. પરંતુ આજે દરેક માણસ પ્રશંસા ઈચ્છે છે, દરેક માણસ બીજા પાસેથી પ્રેમ ઈચ્છે છે. પરંતુ ઘણી વખત એવું લાગે છે આપણને કે આજના દરેક લોકો પોતે પણ એટલા દુઃખી અને પરેશાન હોય છે તો એ આપણને ક્યાંથી પ્રેમ આપે. જેવી રીતે મારી પાસે 100 રૂપિયા પણ નથી અને તમે મારી પાસે આવીને એમ કહો છો કે બેન મને 500 રૂપિયા આપો, તો હું આપવા માટે લાચાર છું, નહીં આપી શકું. પરંતુ તમે નારાજ થઈ જાઓ છો કે આ બેન મને કેમ પૈસા ન આપ્યા. પરંતુ વિચાર કરવા જેવી વાત છે કે જેની પાસેથી તમે માંગ્યું છે, પહેલા એ તો જુઓ કે એની પાસે છે કે નહીં. તો ઘણી વખત આપણે ઘરમાં ઘણી બધી ડિમાન્ડ્સ રાખીએ છીએ, મારા છોકરાઓએ મારી વાત માનવી જોઈએ, મારા પતિએ મારી વાત માનવી જોઈએ, હું કહું એ પ્રમાણે થવું જોઈએ. પરંતુ એવું નથી થતું ત્યારે આપણું મન ઉદાસ થઈ જાય છે. પણ વિચાર કરો કે જે બીજા પાસેથી તમે અપેક્ષા રાખો છો એ વ્યક્તિ એ કરવા માટે સક્ષમ છે કે નહીં. એ પોતે જ દુઃખી હશે કે ટેન્શનમાં હશે ત્યારે તમે જો એને કોઈ સારી વાત પણ પૂછશો તો પણ એ સારો જવાબ તમને નહીં આપી શકે અને તમે નારાજ થઈ જશો કે જુઓ મને તો કેવો જવાબ આપેલો, પણ જે તમે વાત કરો છો એના કરતા વધારે દુઃખ તો એમની પાસે છે. એટલે જ ભગવાન બહુ સુંદર એક સ્લોગન અમને આપે છે કે સદા યાદ રાખો કે લેવાનું એક પાસેથી, ઈચ્છા રાખો એક પાસેથી, બાકી જે લોકો પણ મળે એને દેવાની જ વાત રાખો, લેવાની નહીં. તો જ આપણે દેવતા બની શકશું. આજે આપણે લેવતા બની ગયા છીએ, દેવતા નથી. દરેક પાસેથી આપણે અમુક એક્સપેક્ટેશન હોય છે કે આણે મને આમ આપવું જોઈએ, આણે મને રિગાર્ડ આપવો જોઈએ, આણે મને આમ દેવું જોઈએ, હે ને. એના કારણે આપણું મન હંમેશા રિઝલ્ટ નથી મળતું એટલે ઉદાસ થાય છે. પણ જો સદા દેવાની ભાવના રાખશું, આપવાની ભાવના રાખીશું, તો કદાચ આપણે ક્યારેય ઉદાસ થવું પડશે નહીં. જે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય એ ઉપરવાળા દાતા પાસેથી પ્રાપ્ત કરો. મનુષ્યો આપણને શું આપી શકવાના છે? લેવું હોય તો ઉપરવાળા પાસેથી લો, જે બધું જ આપી શકે એમ છે. એના માટે ખાલી તમારે તમારા મનને એકાગ્ર કરવું પડશે, એ પ્રભુ સાથે પ્રેમ જોડવો પડશે, બીજું કંઈ જ કરવાની જરૂર નથી. વગર માંગીએ પણ ઈશ્વર બધું જ આપે છે, પરંતુ આપણા પાત્રને આપણે તૈયાર કરવાની જરૂરત છે. તો સકારાત્મક જે મન છે એ ઘણી બધી શ્રેષ્ઠ પ્રાપ્તિઓ કરાવે છે. જે વ્યક્તિ સકારાત્મક વિચાર રાખે છે એ વ્યક્તિ સદા પ્રસન્ન રહે છે, નિરોગી રહે છે, એના વ્યવહારમાં ક્યારેય કટુતા નથી આવતી, મધુરતા આવે છે, એની ઘરનું વાતાવરણ પણ હલકું રહે છે. જો તમે દિવસમાં 10 વખત ગુસ્સો કરો તો તમારા ઘરમાં કોઈ પણ આવશે એને એ ઘરનું વાતાવરણ ભારી લાગશે. લાઈટ નહીં લાગે, જાણે કોઈ વજન હશે ને એવું લાગશે. ઘણી વખત તમે અનુભવ કર્યો પણ હશે કે તમારા ઘરમાં કદાચ ઝઘડો થઈ ગયો હોય, ઝઘડો તો અક્ષર થતો જ હોય છે, અને એ જ વખતે કોઈ ગેસ્ટ, કોઈ મહેમાન એન્ટ્રી કરે ત્યારે શું થાય છે? ફટાફટ આપણે આપણા ચહેરાને બદલવાની ને કોશિશ તો કરીએ છીએ, ઘરના વાતાવરણને સેટ કરવાની કોશિશ તો કરીએ છીએ, પણ આવનારને મહેસૂસ થઈ જાય છે કે આજે અહીંયા કંઈક ગડબડ છે. તો જે પણ નકારાત્મક વિચારો છે એ આખા વાતાવરણમાં ફેલાયેલા હોય છે. એટલે હિન્દીમાં એક કહેવત છે કે ક્રોધી કે ઘર કા મટકા ભી સૂક જાતા હૈ. ક્રોધ જ્યારે આપણે આપણા મનમાં ઉત્પન્ન થાય છે, આપણી વાણીથી વ્યક્ત થાય છે, તો એ વાતાવરણમાં એટલી બધી ગરમી આવી જાય છે, કદાચ ટેમ્પરેચરથી એને માપવું હોય તો માપી શકાય, તો એ માટલાનું જે પાણી છે ને એ પણ સુકાવા લાગે છે. જૂના વખતની એક વાત તમે સાંભળી હશે કે એક રાજા જ્યારે ગુજરાતમાં ગ્રામ માતા કાવ્યના રૂપમાં પાઠ્યક્રમમાં પણ આ વાત છે કે રાજા જ્યારે એક ખેતરમાં જાય છે અને ત્યાંની એક વૃદ્ધ માતા હોય છે, એને શેરડીનો રસ પાય છે અને રસ એક વખત બે વખત બહુ મીઠો રસ પીવે છે રાજા. ત્યાર પછી એના મનમાં વિચાર આવે છે કે આ મારું ગામ છે, મારું ક્ષેત્ર છે અને અહીંયા આટલી સરસ શેરડી થાય છે તો આ લોકોને બહુ પૈસા મળતા હશે, તો આ લોકો ઉપર થોડોક ટેક્સ વધારવો જોઈએ મારે. અને એના પછી એ ત્રીજી વખત જ્યારે શેરડીનો રસ માંગે છે તો પેલી વૃદ્ધ માતા જ્યારે શેરડી કાપવા જાય છે તેમાંથી રસ નીકળતો નથી. ત્યારે આવીને કહે છે કે હવે મારા ખેતરમાં રસ નથી. તો એ રાજાને બહુ આશ્ચર્ય થાય છે, એવું કેવી રીતના બની શકે? હજી 5 મિનિટ પહેલા મેં મીઠો રસ પીધો છે અને હવે બાકીની શેરડીમાં રસ નથી. તો એ માતા તો અભણ હોય છે, પણ એક વાત કે છે, રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ. કે હું બીજું તો નથી જાણતી, પણ મને એટલી ખબર છે કે આ ધરતીમાંથી રસ તો જ જાય છે જ્યારે આ ધરતીનો માલિક રાજાના મનમાંથી દયા ચાલી જાય છે. તો જ્યારે આપણા મનમાં કોઈ પણ નેગેટિવિટી આવે છે ત્યારે આપણી આસપાસના વાતાવરણમાં જે લોકો વસે છે, જે પ્રકૃતિ છે, જે 5 તત્વો છે, એટલીસ્ટ તમારી આજુબાજુ જે ખેતીવાડી છે, એ પેડ પૌધા જે રોપ છે એની ઉપર પણ વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરેલો છે કે શાંત અને શુદ્ધ વિચારો રાખનારની ખેતીમાં કે બાગવાનીમાં વધારે ઉપજ દેખાય છે અને ક્રોધિત, લોભિત કે નેગેટિવ વિચારો રાખનાર જ્યારે ખેતી કરે છે અથવા કોઈ છોડને પાણી પાય છે તો એના વિચારોને કારણે એ છોડની વિકાસની ગતિ ઓછી થઈ જાય છે. તો આટલો પ્રભાવ છે સકારાત્મક વિચાર અને નકારાત્મક વિચારોનો. તો આપણે હવે પરિવર્તનની પ્રક્રિયાને સમજીએ. ઘણી વખત આપણને એમ થાય છે કે આપણે સુકામ સકારાત્મક બનવું જોઈએ. શા માટે? આખી દુનિયાના બધા લોકો નેગેટિવ વિચારો રાખે છે તો પછી આપણે પણ એવા જ થવું પડશે ને ભાઈ? આ દુનિયા જ એવી છે, લોકો જ એવા છે. અને જો આપણે એક સીધા સરળ થઈ જશું તો આપણે કેવી રીતે જીવી શકશું? એટલે અમુક લોકોએ મનમાં એવો વિચાર રાખેલો હોય છે કે આજના સમયમાં સફળ થવા માટે થોડી ઘણી ચીટિંગ કરતા શીખવું જ પડે, થોડો ઘણો ક્રોધ તો કરવો જ પડે, થોડું ઘણું તો બીજાની ઉપર વોચ કરવું જ પડે. એવું ના ચાલે કે આપણે સીધા સરળ થઈ જઈએ અને બીજા ભલે ચીટિંગ કરે રાખે. એટલે એવી જે આપણા મનની માન્યતા છે ને, એના કારણે આપણે નેગેટિવિટીને છોડી નથી શકતા. પણ એક વાત સમજી લઈએ કે જે વસ્તુ અસત્ય છે એને કદાચ 100 લોકો પણ સર્ટિફિકેટ આપે ને તો પણ અસત્ય અસત્ય જ સિદ્ધ થવાનું છે. અને જે સત્ય છે, જે સારું છે, એને કદાચ કોઈ પણ સર્ટિફિકેટ ન આપે, કોઈ પણ માન્યતા ન આપે તો પણ જે સત્ય છે એક દિવસ સત્ય સિદ્ધ થવાનું છે. એટલા માટે સકારાત્મકતાને અપનાવવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ આપણે ન કરવો જોઈએ. સભ્યતા, નમ્રતા, મધુરતા એ જ આપણા જીવનના સિદ્ધાંતો હોવા જોઈએ. શા માટે આપણે વિચાર કરીએ કે મારે કર્કશ વાણી બોલવી જરૂરી છે? શા માટે આપણે વિચાર કરીએ કે બાળકોની ઉપર ગુસ્સો કરવો જરૂરી છે? મારા સંસ્થાના એડમિનિસ્ટ્રેટિવ હેડ જે છે, એડિશનલ ચીફ દાદી જાનકીજી, જેના વિશે કદાચ તમને ધ્યાન હશે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા એમના મનનું પરીક્ષણ કરવામાં આવેલું, અનેક વિવિધ અવસ્થાઓમાંથી એમના મનને જોવામાં આવેલું કે અમુક દ્રશ્યો જોતી વખતે, અમુક ઘટનાઓ જોતી વખતે, અમુક શારીરિક તકલીફો વખતે એમના મનનો ગ્રાફ શું હોય છે. એ બધા જ ટેસ્ટિંગ પછી દાદી જાનકીજીને વિશ્વની સૌથી સ્વસ્થ મનની મહિલાનો એવોર્ડ મળેલો છે. એ જાનકી દાદીનું એક જ સ્લોગન છે કે રોજ સવારે ઉઠી ત્રણ ગોળી ખાઓ. આજકાલ આપણે બધા ગોળીઓને સાથે રાખતા થઈ ગયા છીએ, ખાસ કરીને આપ લોકો ગ્રામીણ માહોલથી આવેલા છો તો કદાચ એનાથી દૂર હશો, કારણ કે ગ્રામ્ય જીવન સારું હોય છે. પણ શહેરી માહોલમાં રહેવાવાળા જેમ પૈસાનું પર્સ સાથે રાખે છે એમ દવાનું પર્સ પણ સાથે રાખતા હોય છે. પણ જાનકી દાદી કહે છે કે ત્રણ ગોળી રોજ સાથે રાખો, એક ધીરજ, બીજી પ્રેમ અને ત્રીજી શાંતિ. જો આ ત્રણ ગોળી નિયમિત રૂપથી તમે સેવન કરતા રહેશો તો તમારા જીવનમાં મન સંબંધિત કોઈ પણ વિઘ્ન ક્યારેય આવશે નહીં. આ હકીકત છે. આપણે બે મિનિટ શાંત રહીએ. તો ધીરજ એક એવો ગુણ છે જેનાથી ઘણી બધી પરિસ્થિતિઓ વખતે આપણે જે તરત રિએક્શન આપીએ છીએ એના કારણે જ મોટી ઘટનાઓ સર્જાતી હોય છે. એક વખત જેલના કેદીઓ પર સર્વે કરવામાં આવેલો તો એમાંના 40% એવા કેદીઓનો અનુભવ હતો કે જે લોકો જેલમાં પશ્ચાતાપ કરતા હતા, અને એમાં એક જ કારણ એમણે બતાવેલું કે જો અમે થોડીક ધીરજ રાખી હોત, થોડોક આવેગને કંટ્રોલ કર્યો હોત તો અમે આજે જેલમાં ન હોત. કેવળ માત્ર ધીરજની કમીને કારણે કેટલા વર્ષો સુધી જેલની પીડા ભોગવવી પડે છે. એટલે ધીરજ એ બહુ મોટો ગુણ છે. પ્રેમ સૌથી મોટું હથિયાર છે બીજાના દિલને જીતવાનું. જો કોઈ આપણા તરફ નફરતનો વ્યવહાર કરે છે, જો એને પણ તમે પ્રેમ આપશો તો એનું પણ દિલ તમે એક વખત જરૂર જીતી લેશો. પરંતુ આપણે કહેવાય છે ને જેવા સાથે તેવા, એ જ મોટી ભૂલ આપણે કરીએ છીએ. જેવી રીતે ક્યારેક કોઈ પશુ કે પ્રાણી જો આપણને કરડી જાય છે તો આપણે એને કરડતા નથી, કરડીએ છીએ કે ભાઈ આજે આ કૂતરું છે કે કોઈ જાનવર છે એણે મને કરડી ખાધું. તો જેવા સાથે તેવા ને, તો શું કરવું જોઈએ? આપણે પણ એને કરડવું જોઈએ. પણ આપણે કહીએ છીએ નહીં નહીં, આપણે તો માણસ છીએ, એ તો પશુ છે, જાનવર છે. તો જ્યારે કોઈ વ્યક્તિ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે છે ત્યારે આપણે એ વસ્તુ યાદ નથી રાખતા. ત્યારે આપણે કહીએ છીએ એણે મારી સાથે એવું કર્યું, હું પણ એની સાથે એવું કરીશ. પરંતુ આપ વિચાર કરો કે નિમ્ન કક્ષાનો માણસ છે અને આપ ઉચ્ચ કક્ષાના માણસ છો, એમને માફ કરી દો, એમને પણ પ્રેમ આપો. પ્રયોગ કરીને જોજો, પ્રેમથી દુશ્મનને પણ મિત્ર બનાવી શકાય છે. દુશ્મનને જીતવા માટે હરાવવાની જરૂર નથી, પણ દુશ્મનને દોસ્ત બનાવવાની જરૂર છે. ઘણી બધી પ્રોબ્લેમ્સ આપણી હલ થઈ જાય છે જો આપણે પ્રેમનો પ્રયોગ કરીએ. અને ત્રીજું છે શાંતિ. શાંતિપૂર્વક કોઈ પણ ઘટના વખતે મન અને બુદ્ધિને થોડીક વાર માટે બેસાડો, પછી નિર્ણય કરો. તમારી શાંતિમાં જ તમારા પ્રશ્નનો હલ તમને પ્રાપ્ત થઈ જશે. તમારે બીજા કોઈ પાસે પ્રશ્નનો ઉત્તર પૂછવા જવાની જરૂર નથી. જેવી રીતે એક પાત્રમાં પાણી ભરેલું છે, એની નીચે કોઈ વસ્તુ પડી ગઈ, એને શોધવી છે. જો એ પાણી શાંત હશે, મેલું નહીં હોય, શુદ્ધ હશે, તો ઉપરથી જ તમને દેખાઈ જશે કે વસ્તુ ક્યાં પડી છે. પણ જો એ પાણી હલચલમાં હશે કે મેલું હશે, તો એ વસ્તુ તો અંદર જ હશે પણ તમને આંખોથી દેખાશે નહીં. એવી જ રીતે આપણા પ્રશ્નોના ઉત્તર આપણા મનની અંદર જ હોય છે, પરંતુ આપણું મન મેલું થઈ જાય છે વ્યર્થ વિચારોને કારણે, અને આપણે બહુ જ ટેન્શનમાં કે હલચલમાં આવી જઈએ છીએ. એટલા માટે એ પ્રશ્નનો જવાબ આપણને અંદરથી મળતો નથી અને આપણે ભૂલ કરી બેસીએ છીએ, અથવા તો શાંતિને બારે શોધવા જઈએ છીએ. આ એક પ્રયોગ કરવા જેવો છે, આપ આપના જીવનમાં જરૂર કરીને જોશો તો આપને એનું સારું રિઝલ્ટ જોવા મળશે. તો થોડીક વાતોને જીવનમાં હંમેશા માટે યાદ રાખીએ. એક તો કોઈ પણ ઘટનાને જ્યારે એ ઘટના સામે આવે, આપણી સાથે થાય, ત્યારે એક જ વસ્તુ યાદ રાખો કે દરેક ઘટનાની પાછળ કંઈક ને કંઈક ભલાઈ તો હોય જ છે. કારણ કે આ વિશ્વરૂપી જે નાટક છે એ કલ્યાણકારી પરમાત્માએ બનાવેલું છે, અને એમાંની દરેક ઘટનાની પાછળ કોઈ ના કોઈ ભલાઈ હોય જ છે. પરંતુ ક્યારેક ભલાઈ તરત દેખાય છે, ક્યારેક ભલાઈ થોડા સમય પછી દેખાય છે. થોડાક સમય પછી દેખાય તો પણ ભલાઈને શોધવાનો પ્રયાસ જરૂર કરશો. બીજી વસ્તુ છે કે જેવા સાથે તેવાનો વ્યવહાર ક્યારે પણ ન કરીએ. કોઈ કેવા પણ હોય, આપણે આપણા જીવનના સિદ્ધાંતોને ક્યારે પણ બદલીએ નહીં. ત્રીજી વસ્તુ, આસ્થા રાખીએ. સચ્ચાઈ અથવા સત્યતાનું ફળ સત્ય જરૂર મળશે. બુરાઈને પણ જે ખરાબી છે એને પણ એનું ફળ જરૂર મળશે. કર્મના સિદ્ધાંતમાં આસ્થા રાખીએ. ને ચોથી વાત, ભૂતકાળની કે ભવિષ્યની વાતોને લઈને વર્તમાનના મનને ક્યારે પણ મેલું કે વ્યસ્ત ન રાખીએ. ઘણી વખત આપણે ભૂતકાળની વાતોને લઈને જ ચાલતા રહીએ છીએ. કોઈ પણ વ્યક્તિ સામે આવશે તો આપણે એમ વિચાર કરીએ છીએ કે હા, એ 2 વર્ષ પહેલા પણ મને મળ્યો હતો અને એણે મારી સાથે આવા આવો વ્યવહાર કરેલો, એટલે અત્યારે પણ એવો જ વ્યવહાર કરશે. એવું માનીને આપણે પહેલેથી જ એની સામે ખરાબ વ્યવહાર કરવા લાગીએ છીએ. પરંતુ ભૂતકાળ અથવા ભવિષ્યની કલ્પનાઓમાં મનને દૂષિત ના કરો. વર્તમાનમાં દરેક ઘડી અલગ અલગ છે, માટે દરેક ઘડીનો આનંદ લેવાની કોશિશ કરો. અને એક વાત બીજી કે સદા ઈશ્વરમાં મનને લગાવવાની સાધના રોજ કરો. જે માણસ પોતાના મનને સુમન બનાવવા માંગે છે, ઘણા મનોચિકિત્સકો અથવા ધર્મગુરુઓ એમ કહે છે કે મનને મારો, મનને દબાવો. પરંતુ મનને મારવાની કે દબાવવાની જરૂર નથી. જો મનને મારશો તો મનની આદત બગડી જશે, પરંતુ મનને મિત્ર બનાવવાની જરૂર છે. અને મનને શાંત કરી અને પરમાત્મા સાથે લિંક જોડવાની જરૂર છે. જ્યારે તમારું મન રોજ 10 થી 15 મિનિટ અથવા વધુ સમય આપી શકો પરમાત્મા સાથે જોડાશે, તો જેવી રીતે આજનો મોબાઈલનો જમાનો છે, આપણે આખો દિવસ મોબાઈલ યુઝ કરીએ છીએ, પરંતુ એની બેટરીને જો ચાર્જ નહીં કરીએ તો એ મોબાઈલમાં લખેલા નંબર પણ આપણે જોઈ નહીં શકીએ, કે અડધા રસ્તામાં આપણી પાસે મોબાઈલ હશે પણ એનો કોઈ યુઝ નહીં કરી શકીએ જો એની બેટરી નહીં ચાર્જ હોય. એવી જ રીતે આપણું મન પણ જો કમઝોર હશે, ઉદાસ હશે, તો જીવનના જેટલા સાધનો છે, જેટલી સંપત્તિ તમે એકઠી કરી છે, એનું પણ તમે સુખ નહીં લઈ શકો. એટલા માટે રોજ કમસે કમ 15 મિનિટ માટે પણ મનને પરમાત્મામાં જોડો અને એને શક્તિશાળી બનાવો, એ બેટરીને ચાર્જ કરો. જો બેટરી ચાર્જ હશે તો જ મોબાઈલના બધા જ ફંક્શન તમે સારી રીતે વાપરી શકશો, નહીંતર સાધન હોવા છતાં પણ સમય પર તમને એનું સુખ નહીં મળી શકે. તો આવી અમુક વાતોને જીવનમાં અભ્યાસમાં લાવશો તો અવશ્ય મનને મિત્ર બનાવીને, મનને સકારાત્મક બનાવીને પોતાના જીવનનું, પરિવારનું અને સમાજનું પણ કલ્યાણનું કાર્ય કરી શકશો. આપ સૌથી એ જ આશા છે કે આપ આપના મનને જરૂર સમજશો, મનની શક્તિઓને સારી દિશામાં વાળશો, અને એના માટે રોજ સત સાહિત્ય, સત વ્યક્તિઓનો સંગ, સારા વાતાવરણનો સંગ કરવાની કોશિશ કરશો. કારણ કે આ બધી વસ્તુઓ જ મનને સત માર્ગ પર લઈ જનારી છે. બાકી તો ચારો તરફ જે આપણે વાતાવરણ જોઈએ છીએ એમાં તો નકારાત્મકતા ફેલાયેલી છે. આજે અશ્લીલ ગીતો, અશ્લીલ સિનેમાઓ, અશ્લીલ વાતો, એવા બધા વાતાવરણની વચ્ચે આપણે જીવીએ છીએ, એમાં મનને શુદ્ધ રાખવું ખરેખર કઠિન તો છે જ, પરંતુ આપણે પ્રતિદિન સારા પુસ્તકોનો, સારા લોકોનો, સારા વાતાવરણનો સંગ કરીશું તો આવા વાતાવરણમાં પણ મનને સુમન, ફૂલ સમાન, પુષ્પ સમાન બનાવી શકશું. ઓમ શાંતિ. બે મિનિટ માટે આપણે સૌ શાંતિમાં બેસીશું. ગીત નહીં બજાના. અહીંયાથી હું તમને અમુક વિચારો આપીશ જેના દ્વારા આપણે મનને કઈ રીતે સારી દિશામાં વાળવાનું છે. તો આજે આપણે સકારાત્મક ચિંતન કરીશું. કેવળ 3 મિનિટ માટે તમારે તમારા મનને એક સારી દિશામાં લઈ જવાની એક પ્રયોગ કરવાનો છે. એક બહુ સુંદર કળા છે આ, એક યાત્રા છે, આત્માની યાત્રા છે. આપ અહીંયા પણ યાત્રામાં આવેલા છો, કોઈ બસ કે ટ્રેનમાં આવેલા હશે, પણ અત્યારે આપણે એક યાત્રા કરીએ છીએ આપણા મનને, બુદ્ધિને પરમપિતા પરમાત્મા તરફ, સદવિચારોના સાગર તરફ લઈ જવાની એક સુંદર યાત્રા કરીએ. આંખો બંધ કરવાની જરૂર નથી. સામે એક જ્યોતિબિંદુ છે, એની તરફ આપ આપની દ્રષ્ટિને એકાગ્ર કરી અને જે અહીંથી તમને વિચાર મળે એ પ્રમાણે મનને દોરવાની કોશિશ કરશો. ઓમ શાંતિ. આજનો દિવસ મારા જીવનનો એક યાદગાર દિવસ છે. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મારા જીવનમાં મને શ્રેષ્ઠ વિચારોનું ધન પ્રાપ્ત થઈ રહ્યું છે. આ વિશાળ સંસારમાં મારી જીવનરૂપી નાવને હું ચલાવું છું. સત્કર્મોના આધારે સુંદર સુખની અનુભૂતિ કરું છું. પ્રભુ પરમાત્માએ મને કેટલું સુંદર જીવન આપેલું છે, અનેક શક્તિઓથી ભરપૂર મન આપેલું છે. ખરેખર મારા મનમાં અનંત શક્તિઓ સમાયેલી છે. જીવનના મેળામાં, અનેક ઘટનાઓમાં, સુખ દુઃખની વાતોમાં મારે એ નથી ભૂલી જવાનું કે હું આ સંસારમાં એક મુસાફર છું. થોડા દિવસોની આ મારી યાત્રા છે. એક સુંદર ઉદ્દેશ લઈને હું આ દુનિયામાં આવેલ છું. મારા મનને શુદ્ધ રાખીને મારે બધી જ વ્યક્તિઓને સુખ આપવાનું છે, ચાહે મને કોઈ સુખ આપે કે દુઃખ આપે, મને પ્રભુ પિતાએ સુખનો ભંડાર આપેલો છે, મારે સૌને સુખ વેચવું છે, મારે હંમેશા શાંતિમાં રહીને સૌની સાથે મધુર વ્યવહાર કરવો છે, મારી મનની આંખ પ્રભુએ ખોલી છે, મને સુખની ચાવી પ્રભુએ આપી છે, આજથી આ મનને કોઈ પણ અવગુણોની ગંદગીથી મેલું નથી કરવાનું, મનને પુષ્પ સમાન સુગંધિત સુમન બનાવવાનું છે, હું આત્મા મનથી પ્રભુ પિતાની યાદમાં આ સૃષ્ટિથી પાર બ્રહ્મલોકમાં પ્રભુના દિવ્ય સ્વરૂપને નિહાળું છું. હે શાંતિના સાગર પ્રભુ, આપની શાંતિની કિરણોને મારા મનમાં સમાવીને મારે સમસ્ત જગતમાં શાંતિ ફેલાવવી છે. હું પ્રતિજ્ઞા કરું છું કે ન તો હું ક્યારેય અશાંત બનીશ, ન બીજા કોઈને અશાંત કરીશ. આપ મને મનની શક્તિ આપો. હે પ્રભુ, આપ જેમ પ્રેમના સાગર છો, મારે પણ પ્રેમ સ્વરૂપ બનીને જગતમાં પ્રેમનો વ્યવહાર કરવો છે, મારી ભૂલોને આજથી ભૂલી જઈને જીવનમાં એક નવા પ્રકાશને પ્રાપ્ત કરીને જીવવું છે. આપની કૃપા સદા મુજ પર રહેશે અને હું મારા જીવનને સુમધુર બનાવીશ. એ જ મારી હાર્દિક તમન્ના છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓ
ઓમ શાંતિ.